એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે કેવી અદ્ભુત કૃતિની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે સાહિત્ય જગતમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. અર્નેસ્ટ હેમિંગવેની ધી ઓલ્ડ મેન એન્ડ ધ સી, એટલે કે આપણી ભાષામાં વૃદ્ધ અને દરિયો.
હા, બિલકુલ. હેમિંગવે પોતે જ એક બહુ મોટા ગજાના લેખક હતા, ખરું ને?
ચોક્કસ. 1899થી 1961 સુધીનું એમનું જીવન રહ્યું. અમેરિકન સાહિત્યના દિગ્ગજ લેખક અને લોસ્ટ જનરેશનના મુખ્ય સભ્યોમાંના એક. યુદ્ધ, પત્રકારત્વ, સાહસ આ બધા અનુભવો એમની લેખણીમાં સ્પષ્ટ દેખાય છે.
એમની શૈલીની ખાસ વાત શું છે?
એમની શૈલી એટલે એકદમ ટૂંકી, સચોટ, બિનજરૂરી શણગાર નહીં. એમની પેલી આઈસબર્ગ થિયરી છે ને, હિમશીલા સિદ્ધાંત,
હા, જેમાં મોટાભાગનો અર્થ છુપાયેલો હોય છે.
બરાબર, સપાટીની છે, વાચકે જાતે ઊંડા ઉતરવાનું. અને એમના વિષયો પણ જુઓ, હિંમત, દબાણ હેઠળ ગરિમા, પેલું ગ્રેસ અંડર પ્રેશર, ભ્રમનિરસન, આ બધું. અને વૃદ્ધ અને દરિયો તો એમની કારકિર્દીની પરાકાષ્ઠા ગણાય છે, નહીં? 1952માં આવી.
હા, અને આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી. લાઇફ મેગેઝીનમાં આખી છપાઈ, બે જ દિવસમાં લાખો કોપી વેચાઈ ગઈ. પછી પુલિત્ઝર મળ્યું, નોબેલ પુરસ્કારમાં પણ ખાસ ઉલ્લેખ થયો.
વાહ, તો ચાલો શરૂ કરીએ સફર. ક્યાં અને ક્યારે આ વાર્તા બને છે?
આપણે જઈએ છીએ ક્યુબા, હવાના પાસેનું એક નાનકડું માછીમાર ગામ. સમય છે 1940નો દાયકો.
અને મુખ્ય પાત્ર?
સેન્ટિયાગો, એક વૃદ્ધ, ખૂબ અનુભવી માછીમાર, પણ હાલ એમનું નસીબ રૂઠેલું છે.
એટલે કે
એમને 84 દિવસથી એક પણ માછલી મૂડી નથી. ભયંકર કમનસીબી. ત્યાંના લોકો એને સાલાઓ કહે છે.
84 દિવસ? બાપરે, એટલે ગામમાં તો વાતો થતી જશે.
હાસ તો, બીજા માછીમારો કોઈ દયા ખાય, કોઈ વળી મજાક ઉડાવે, કેટલાક તો એમને ભૂતકાળનો અવશેષ ગણે કે ભાઈ હવે આ વૃદ્ધનું કામ નથી.
પણ એમના જીવનમાં કોઈ સધિયારો છે?
હા, એક છે, મનોલિન નામનો એક યુવાન છોકરો, સેન્ટિયાગોનો શિષ્ય અને સાચો મિત્ર. એણે જ મનોલિનને માછીમારી શીખવેલી.
અચ્છા, પણ મનોલિનના મા બાપ એને સેન્ટિયાગો સાથે જવા દેતા નથી. વૃદ્ધ કમનસીબ છે ને?
ઓ, છતાં મનોલિન આવે છે?
હા, એની વફાદારી જુઓ. છુપી રીતે આવે, વૃદ્ધ માટે ખાવાનું લાવે, ચારો તૈયાર કરવામાં મદદ કરે, અને મુખ્ય તો એમનો ઉત્સાહ જાળવી રાખે.
આ સંબંધ તો ખરેખર અનોખો કહેવાય. પણ વાર્તાનો મુખ્ય સંઘર્ષ શું છે? માછલી પકડવાનો જ?
ના ના, એનાથી ઘણું ઊંડું છે. ઉત્પરથી જોઈએ તો હા, માણસ અને પ્રકૃતિ વચ્ચેનો સંઘર્ષ છે. સેન્ટિયાગો વિરુદ્ધ પેલી વિરાટ માર્લિન માછલી.
પણ અંદરખાને?
અંદરખાને તો સેન્ટિયાગોની પોતાની લડાઈ છે. એની શારીરિક શક્તિની કસોટી, એની માનસિક તાકાતની કસોટી, એની ઓળખની કસોટી. શું એ હજી પણ એક મહાન માછીમાર છે એ સાબિત કરવાની મથામણ?
એટલે કે પેલો મૂળભૂત સવાલ કે સાચી સફળતા શું છે? હાથમાં આવેલો શિકાર કે પછી લડત લડવાની રીત?
બરાબર. શું જીત એટલે ભૌતિક ઇનામ, કે પછી ગમે તે પરિણામ આવે પૂરી ગરિમા અને સન્માનથી જે સંઘર્ષ લડાયો એ જ ખરી જીત છે?
આ બહુ મહત્વનો મુદ્દો છે. ચાલો સેન્ટિયાગોને જરા વધુ નજીકથી ઓળખીએ. કેવા છે
સેન્ટિયાગો? એટલે સ્થિતિસ્થાપકતા અને નમ્રતાનું અનોખું મિશ્રણ. દેખાવે વૃદ્ધ, ચહેરા પર કરચલીઓ, હાથ પર માછીમારીના દોરડાના ઊંડા નિશાન, જીવનની કઠડાઈ એના શરીર પર દેખાય છે.
પણ એમની આંખો વિશે કંઈક ખાસ લખ્યું છે હેમિંગવેએ, નહીં?
હા, એવો સુંદર વર્ણન છે. દરિયાના રંગ જેવી પ્રસન્ન અને અપરાજિત, જાણે હાર માનવાનું જાણતી જ નથી. 84 દિવસની નિષ્ફળતા પછી પણ એમનામાં કડવાશ નથી, ધીરજ છે, આશા છે.
અને એમની પ્રેરણા શું છે? પૈસા?
ના, પૈસા નહીં. મુખ્ય પ્રેરણા છે પોતાની જાત સામે અને સમાજ સામે પોતાની યોગ્યતા સાબિત કરવાની, એક માછીમાર તરીકે પોતાનું ગૌરવ પાછું મેળવવાની. અને દરિયા પ્રત્યેનો એમનો ભાવ પણ જુઓ.
લામાર કહે છે એને?
હા, સ્ત્રીલિંગી નામ. એમાં સ્નેહ છે, આદર છે, જાણે કોઈ જીવંત વ્યક્તિ હોય.
અને પછી 85મા દિવસે એ નીકળે છે.
બરાબર, 85મો દિવસ, પરોઢ પહેલા મનોલિન મદદ કરવા આવે છે. પેલી બેઝબોલની વાતો થાય છે, જો ડિમેગિયોની.
હા, પેલો ખેલાડી જે પીડા છતાં રમતો રહ્યો. સેન્ટિયાગો માટે જાણે એક પ્રેરણા.
બિલકુલ. પછી સેન્ટિયાગો એકલો નીકળી પડે છે ગલ્ફ સ્ટ્રીમમાં, ઊંડા પાણીમાં. એને ખબર છે કે મોટી માછલી ત્યાં જ મળશે, અને બપોર થતા એના ગલમાં એક જબરજસ્ત ઝટકો લાગે છે.
આવી ગઈ જીવનની માછલી.
હા, એ સમજી જાય છે આ કોઈ નાની સુની માછલી નથી, આ કંઈક અલગ જ છે.
અને અહીંથી જ અસલી સંઘર્ષ શરૂ થાય છે.
એકદમ. માછલી એટલી તાકાતવાળી છે કે સેન્ટિયાગો એને ખેંચી જ નથી શકતો. ઉલટાનું, માછલી હોડીને ખેંચવા માંડે છે.
શું વાત કરો છો, હોડીને ખેંચે?
હા, કિનારાથી દૂર, વધુ દૂર, ખુલ્લા દરિયામાં. પહેલો દિવસ, પહેલી રાત, બસ આમ જ દોરડું ખભા પર રાખીને ટકી રહે છે. હાથ છોલાઈ ગયા છે, પીઠ દુખે છે, પણ એ હાર નથી માનતો.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે, એકલા વૃદ્ધ માણસ અને એક અદ્રશ્ય શક્તિ, બીજા દિવસે શું થાય છે?
બીજા દિવસ તો સહન શક્તિની ચરમ સીમા છે. ડાબો હાથ સાવ કામ કરતો બંધ થઈ જાય છે જાણે. શરીર તૂટી રહ્યું છે, ભૂખ, થાક.
એ કેવી રીતે પોતાને ટકાવી રાખે છે?
એ વાતો કરે છે પોતાની સાથે, આકાશમાં ઉડતા પક્ષીઓ સાથે, અને પેલી માછલી સાથે પણ.
માછલી સાથે?
હા હા, એને ભાઈ કહે છે. એના મનમાં માછલી માટે હવે દુશ્મની સાથે એક પ્રકારનો આદર, એક સમાનતાનો ભાવ જાગે છે. એની શક્તિ, એની ગરિમા જોઈને એ પ્રભાવિત થાય છે.
અને ખાવા માટે?
કાચી ટુના માછલી ખાય છે, શક્તિ ટકાવી રાખવા. અને પછી એક ક્ષણ આવે છે જ્યારે માર્લિન પાણીમાંથી કૂદકો મારે છે.
ઓહ,
એ એને જુએ છે.
હા, અને એ જોઈને સ્તબ્ધ થઈ જાય છે. એ હોડી કરતાં પણ લાંબી છે, ભવ્ય, સુંદર. આ દૃશ્ય એનામાં નવો જોશ ભરે છે. એને પેલી આર્મ રેસલિંગની મેચ યાદ આવે છે જે આખો દિવસ ને રાત ચાલી હતી.
એટલે એ પોતાની યાદોમાંથી, પોતાના ભૂતકાળના અનુભવોમાંથી શક્તિ મેળવે છે, પેલી ગ્રેસ અંડર પ્રેશરવાળી વાત. પણ આ યુદ્ધનો અંત ક્યારે આવે છે?
ત્રીજા દિવસે. હવે બંને થાકી ગયા છે, સેન્ટિયાગો પણ અને માર્લિન પણ. માછલી હવે હોડીની આસપાસ ગોળ ગોળ ફરવા માંડે છે.
એટલે કે એ હાર માની રહી છે?
હા, એ થાકની નિશાની છે. સેન્ટિયાગો સમજી જાય છે કે આ છેલ્લો તબક્કો છે. એ પોતાની બધી જ શક્તિ ભેગી કરે છે. દરેક ચક્કર સાથે દોડું થોડું થોડું ખેંચે છે.
અકલ્પનીય પીડા હશે
ખૂબ જ, પણ અંતે એ સફળ થાય છે. માર્લિનને હોડીની એકદમ નજીક ખેંચી લાવે છે અને હાર્પૂન સીધું એના હૃદયમાં મારી દે છે.
આખરે જીતી ગયો વૃદ્ધ.
હા, સેન્ટિયાગો જીતી ગયો છે. પેલો ભવ્ય જીવ હવે મૃત્યુ પામ્યો છે.
પણ આ માછલી તો 18 ફૂટ લાંબી છે, એને હોડીમાં કઈ રીતે લેશે?
બરાબર, એ જ મોટો પ્રશ્ન છે. એને હોડીમાં લેવી અશક્ય છે, એટલે સેન્ટિયાગો એને હોડીની બાજુમાં જ બાંધી દે છે અને ઘર તરફનો પ્રવાસ શરૂ કરે છે. મનમાં ગર્વ છે, સંતોષ છે, મેં કરી બતાવ્યું.
પણ મને લાગે છે કે વાર્તા અહીં પૂરી નહીં થાય. હેમિંગવેની દુનિયામાં મુશ્કેલીઓ એમ જતી નથી.
સાચી વાત, વિજય ક્ષણિક છે. માર્લિનના લોહીની વાસ પાણીમાં ફેલાય છે અને એ ગંધ શાર્કને ખેંચી લાવે છે.
ઓ નહીં,
પહેલા આવે છે એક મોટી માકો શાર્ક. એ પણ એક જાતનો ઉમદા શિકારી જ છે. સેન્ટિયાગો એની સામે લડે છે, એને મારી પણ નાખે છે. પણ
શું,
એ લડાઈમાં એનું હાર્પૂન ખોવાઈ જાય છે. એનું મુખ્ય હથિયાર ગયું અને એને ખબર છે હજી વધુ શાર્ક આવશે.
અને આવે છે.
હા, પછી તો ટોળું આવે છે, પેલી ગેલેનોસ શાર્ક, જે મોકો જોઈને તૂટી પડે એવી ક્રૂર.
હવે સેન્ટિયાગો શું કરશે હથિયાર વગર?
એ લડે છે ભયાવહ રીતે. પોતાની છરીને હલેસા સાથે બાંધી દે છે, એનાથી લડે છે. છરી તૂટે છે તો લાકડાના દંડાથી લડે છે. એ પણ જાય તો હોડીના સુકાનથી લડે છે.
બાપરે,
એ ઘણા શાર્કને મારે છે, ભગાડે છે, પણ એ કેટલી બધી છે. અને દરેક હુમલામાં એ માર્લિનના શરીરના મોટા મોટા ટુકડા ફાડી ખાઈ જાય છે.
આ તો જીત છીનવાઈ રહી છે.
હા, હવે લડાઈ માછલી બચાવવાની નથી, હવે લડાઈ પોતાના સન્માનને, પોતાની સિદ્ધિના અવશેષોને બચાવવાની છે. એ વિનાશ સામે લડી રહ્યો છે. રાત પડતા સુધીમાં શાર્ક બધું જ ખાઈ જાય છે,
બધું જ.
હા, માર્લિનનું ફક્ત સફેદ હાડપિંજર બાકી રહે છે, વિરાટ પણ ખાલી.
મારું હૃદય કંપી ઉઠ્યું. આટલી બધી મહેનત પછી આવું પરિણામ? આ શાર્ક શું છે, કોઈ પ્રતીક?
ચોક્કસ, જો માર્લિન એ ઉમદા પડકાર છે જે સેન્ટિયાગોમાંથી શ્રેષ્ઠ બહાર લાવે છે, તો શાર્ક એ જીવનની પેલી વિનાશક, ક્રૂર અંધશક્તિઓ છે.
એટલે કે
ટીકાકારો, ખરાબ નસીબ, દુનિયાની ઉદાસીનતા, જે તમારી સિદ્ધિઓની કદર નથી કરતી, જે તમે મેળવેલું છે તેને છીનવી લેવા તૈયાર બેઠી છે.
તો જ્યારે સેન્ટિયાગો કિનારે પાછો આવે છે ફક્ત હાડપિંજર સાથે, ત્યારે શું થાય છે?
એ મધરાતે પહોંચે છે, એકદમ થાકેલો, શારીરિક અને માનસિક રીતે તૂટી ગયેલો. લથડિયા ખાતો પોતાની ઝૂંપડી તરફ જાય છે, હોડીનો માસ્ટ ખભા પર ઉચકીને, જાણે કોઈ ક્રોસ ઉચક્યો હોય, અને પથારીમાં પડતા વેંત જ ઊંઘી જાય છે.
ગામ લોકો શું કહે છે? અને મનોલીન?
સવારે બીજા માછીમારો આવે છે, હોડી પાસે પેલું વિરાટ હાડપિંજર જુએ છે અને સ્તબ્ધ. એમની બધી મજાક, બધી દયા એ ઊંડા આદરમાં બદલાઈ જાય છે. એ સમજી જાય છે કે આ વૃદ્ધે શું કરી બતાવ્યું છે, કેવો સંઘર્ષ વેઠ્યો છે.
અને મનોલીન?
મનોલીન દોડતો આવે છે, વૃદ્ધના ઘાયલ હાથ જુએ છે ને રડી પડે છે. એ એના માટે કોફી લાવે છે અને કહે છે, હવે હું તમારી સાથે જ માછીમારી કરીશ, ભલે મારા મા બાપ ના પાડે.
વાહ, આ બહુ મહત્વનું છે.
હા, આ પુનઃમિલન ખાતરી આપે છે કે સેન્ટિયાગો એકલો નથી, એનો વારસો, એની હિંમત, એનું જ્ઞાન એ મનોલીનમાં જીવંત રહેશે.
એટલે એક રીતે જોઈએ તો ભલે માછલી ગઈ, પણ એણે કંઈક બીજું મેળવ્યું, સન્માન અને ભવિષ્યની આશા. પેલું સિંહોનું સ્વપ્ન જેનો વાર્તામાં ઉલ્લેખ છે, એનું શું?
હા, એ વારંવાર આવતું સ્વપ્ન છે. વાર્તાના અંતે પણ એ જ સ્વપ્ન જુએ છે, આફ્રિકાના દરિયા કિનારે રમતા સિંહો.
એ શેનું પ્રતીક છે?
એ એની યુવાનીનું, એની શક્તિનું, સ્વતંત્રતાનું, પ્રકૃતિ સાથેના સુમેળનું પ્રતીક છે. ભલે એનું શરીર વૃદ્ધ થયું, પણ એનો આત્મા, એનો જુસ્સો, એ હજુ પણ એ સિંહો જેવો જ અદમ્ય છે. એ સ્વપ્ન એને શાંતિ આપે છે.
આખી વાર્તા આપણને ખરેખર વિચારવા પર મજબૂર કરે છે. હેમિંગવે શું કહેવા માગે છે આના દ્વારા? પેલી એક લાઈન તો બહુ પ્રખ્યાત છે.
કઈ? પેલી માણસ હાર માટે નથી બન્યો વાળી?
હા, માણસનો નાશ થઈ શકે છે, પણ તેને હરાવી શકાતું નથી.
બરાબર, આ જ કદાચ મુખ્ય સંદેશ છે. સેન્ટિયાગો ભૌતિક રીતે બધું ગુમાવે છે, પણ એ હારતો નથી. કેમ? કારણ કે એણે હાર સ્વીકારી નથી, એ છેક સુધી લડ્યો.
એટલે સાચી હાર પ્રયત્ન છોડી દેવામાં છે.
હા, લડવાનું બંધ કરી દેવું, એ જ સાચી હાર છે. અહીં તો સંઘર્ષ પોતે જ એક વિજય છે, જે ગરિમાથી લડાયો.
અને પેલું ગૌરવનો મુદ્દો, ઓર્ગુલો, એ સારું છે કે ખરાબ?
હેમિંગવે એને પણ જટિલ રીતે બતાવે છે. સેન્ટિયાગોનું ગૌરવ, એનું આત્મસન્માન જ એને આટલો મોટો પડકાર લેવા પ્રેરે છે.
પણ શું એ જ એને મુશ્કેલીમાં નથી મૂકતું, આટલે દૂર જવું, આટલી મોટી માછલી પકડવી?
હા, એ પોતે પણ એવો વિચાર કરે છે કે શું આ ગૌરવ એક પાપ હતું? એટલે ગૌરવ જરૂરી છે, પણ એનો અતિરેક કદાચ નુકસાન કરી શકે, એ બેધારી તલવાર છે.
પ્રકૃતિ વિશે પણ આ વાર્તા અલગ દ્રષ્ટિકોણ આપે છે.
ચોક્કસ, પ્રકૃતિ અહીં ખાલી સુંદર નથી, એ ભવ્ય છે, માર્લિન જેવી, પણ એ જ પ્રકૃતિ શાર્ક જેવી ક્રૂર અને ઉદાસીન પણ છે. સેન્ટિયાગો એને પ્રેમ કરે છે, આદર આપે છે, પણ એની સામે લડવું પણ પડે છે. એ પ્રકૃતિનો ભાગ છે અને એને સાથે સતત સંઘર્ષમાં પણ છે.
અને સેન્ટિયાગોની સહનશક્તિ
અદ્ભુત.
3 દિવસની એ કસોટી,
એની ઈચ્છાશક્તિ જુઓ. એ કહે છે ને, મારામાં કદાચ હું વિચારું છું એટલી તાકાત નથી, પણ હું ઘણી યુક્તિઓ જાણું છું અને મારો સંકલ્પ દૃઢ છે.
એટલે શક્તિ ફક્ત શરીરમાં નથી હોતી?
ના, અનુભવ, કુશળતા અને સૌથી વધુ તો મનની તાકાત, ઈચ્છાશક્તિ. એ પોતાની યાદોમાંથી, મનોલીન માટેના પ્રેમમાંથી, જો ડિમેગીઓ જેવા આદર્શોમાંથી તાકાત ખેંચે છે.
આ બધું હેમિંગવેની પેલી ખાસ ઓછું બોલીને વધુ કહેવાની શૈલીમાં રજૂ થયું છે.
હા, પેલી આઈસબર્ગ થિયરી. ભાષા એકદમ સાદી, લાગણીઓ સીધી વ્યક્ત નથી થતી. જેમ કે પેલી પીડા વખતે ફક્ત આએ કહેવું, વાચકે એ ખાલી જગ્યાઓ ભરવાની છે, એ અનુભવવાનું છે.
અને પ્રતીકોનો પણ સુંદર ઉપયોગ છે, સિંહો, માર્લિન, શાર્ક.
હા, સિંહો એટલે યુવાની, શક્તિ. માર્લિન એટલે ઉમદા પડકાર. શાર્ક એટલે વિનાશક શક્તિઓ. જો ડિમેગીઓ એટલે પીડામાં પણ ગરિમા. અને સાથે પેલી ધાર્મિક છબીઓ પણ છે, ક્રોસની જેમ માસ્ટ ઉપાડવો, ઘાયલ હાથ, 3 દિવસનો સંઘર્ષ. આ બધું મળીને સેન્ટિયાગોને એક મહાન પ્રતીક બનાવે છે.
તો અંતે આ વાર્તા વાંચીને કે સાંભળીને કેવી અસર થાય? નિરાશા આવે?
શરૂઆતમાં થોડી નિરાશા આવી શકે કે આટલી મહેનત પછી શૂન્ય હાથમાં આવ્યું, પણ એ લાગણી તરત જ સેન્ટિયાગોના અદમ્ય જુસ્સા માટેના આદરમાં ફેરવાઈ જાય છે.
એટલે અંતિમ ભાવ પ્રેરણાનો છે.
હા, મારા મતે તો પ્રેરણાનો છે. એ શીખવે છે કે માણસની ગરિમા એની સફળતા કે નિષ્ફળતામાં નથી, પણ એના સંઘર્ષમાં છે.
તો શ્રોતાઓ માટે આપણે એક વિચાર છોડી જઈએ. આ વાર્તા પછી શું જીત અને હાર વિશેના આપણા ખ્યાલો થોડા બદલાય છે? આપણા પોતાના જીવનમાં ખરેખર અપરાજિત રહેવું એટલે શું?
ખરેખર મહત્વ એ નથી કે અંતે શું મળ્યું,
પણ મહત્વ એ છે કે લડત કેવી રીતે લડાઈ, કેટલી ગરિમાથી. અને કદાચ આ જ વાત આ નાનકડી નવલકથાને આટલી મહાન અને કાલાતીત બનાવે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.